તારીખ 25/10/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 90 અને 91 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 12
બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ દેખાવા છતાં એને રાગ નથી એમ કહેવામાં આવે છે. એ દ્રષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે. દ્રષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે એટલે શું? જ્ઞાનની પ્રધાનતાનો અમુક કથન દ્રષ્ટિની પ્રધાનતાનો એમ આપણે બે વિભાગ પાડીએ છીએ, પણ એનો મર્મ શું છે એ જરા સમજવા જેવો છે. માત્ર એ વિવિક્ષાનો પ્રકાર, વિવિક્ષાનો વર્ગ કયા ક્લાસમાં જાય છે, દ્રષ્ટિના વર્ગમાં જાય છે કે જ્ઞાનના વર્ગમાં જાય છે, એટલો પ્રકાર બુદ્ધિથી સમજી શકાય એટલે એ વિષયનું જ્ઞાન પર્યાપ્ત છે એમ નથી. કેમ કે એવા ધારણા જ્ઞાનમાં કોઈ વાર ભૂલ થવાનો સંભવ છે. મોટી ચર્ચા ચાલી પૂજ્ય ગુરુદેવસિંહની ઉપસ્થિતિમાં, દ્રવ દૃષ્ટિ પ્રકાશમાં પ્રસિદ્ધ થયું કે ભગવાનની ભક્તિ આદિ દ્વારા ઉપયોગ, પણ ભક્તિ જેવું દુઃખ લાગવું જોઈએ. શાસ્ત્રમાં દ્રષ્ટિ પ્રધાન કથનમાં એ વાત પ્રસિદ્ધ થઈ ગઈ હતી કે સમ્યક દ્રષ્ટિને રાગ નથી, દુઃખ નથી, બંધન નથી, આશ્રવ નથી, પણ નિર્જરા છે, સુખ છે ને આનંદ છે. આ વાત પ્રસિદ્ધ હતી. પરસ્પર વિરુદ્ધ વાત લાગે એટલે બે માંથી એક સ્વીકારવી ને બીજી ન સ્વીકારવી એ પરિસ્થિતિ ઊભી થાય. પણ ખરેખર આ વિષયના જ્ઞાતા હોય છે અથવા અનુભવી હોય છે એને એ જાતની ગડબડ થતી નથી. હવે દ્રષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે એટલે શું? કે દ્રષ્ટિનું પરિણમન છે એ માત્ર પોતાના ત્રિકાળી શુદ્ધાત્મ સ્વરૂપને સ્વીકારે છે અથવા શ્રદ્ધે છે, સ્વીકારે છે અથવા શ્રદ્ધે છે કે આ હું, આવો હું, એવું નિર્વિકલ્પ પ્રતીતપણે જે શુદ્ધાત્મ સ્વરૂપ છે એટલો જ એ દ્રષ્ટિનો વિષય છે.
બરાબર.
અને એ દ્રષ્ટિનો વિષય જેટલો હું છું એમાં રાગનો કે એમાં દુઃખનો કે એમાં કોઈ પર્યાયનો ઉત્પાદ નથી.
બરાબર.
રાગ અને દુઃખ તો વિકારી પર્યાય છે અથવા અનાત્મ તત્વ છે. તત્વની દૃષ્ટિએ ગણીએ તો એ અનાત્મ તત્વ છે. આત્માના સ્વભાવભૂત તત્વ નથી, સ્વભાવ સ્વરૂપ નથી, સ્વભાવ સદૃશ પણ નથી. શુદ્ધ પર્યાયનો અંશ જેવો સ્વભાવ સદૃશ છે, તેથી અશુદ્ધ પર્યાયનો અંશ સ્વભાવથી વિદ્રશ છે. પરિણમનમાં જે બે અંશ છે સાધકને એમાં શુદ્ધ પરિણમન છે સ્વભાવ સદ્રશ છે, અને અશુદ્ધ પરિણમન છે સ્વભાવથી વિદ્રશ છે. હવે એ તો વિદ્રશ છે એટલે એને એની સાથે મેળ પણ ખાતો નથી, છતાં ત્રિકાળી સ્વરૂપમાં તો પર્યાયનો વિષય જ નથી. એક સમયના શુદ્ધાશુદ્ધ પરિણમનથી પણ જે ભિન્ન છે એવા વિષયને, એવા તત્વને, એવા સ્વરૂપને, એવા મૂળ સ્વરૂપને નિર્વિકલ્પણે પ્રતીતમાં લેવામાં આવે છે. એ પ્રતીતના પરિણમનમાં જો એ પ્રતીતને ભાષા વાચા દેવામાં આવે, આ એક ભાષાનો અલંકાર છે, તો એ એમ કહે કે મારે ક્યાં પર્યાય જ છે, તેથી સુખ કે દુઃખનો પ્રશ્ન ઉભો થાય છે. વળી એવી જે પ્રતીત છે એ પ્રતીતને એનું બળ હોય છે, જેને શ્રદ્ધા બળ કહેવામાં આવે છે, પ્રતીક બળ કહેવામાં આવે છે. એવું જે શ્રદ્ધાનું બળ હોય છે એ બળમાં સ્વસ્વરૂપનો સ્વીકાર અને સ્વસ્વરૂપથી જેટલું કાંઈ અન્ય હોય તેનો અસ્વીકાર, એવું બળવાન પણ છે. તેથી આ મારું સ્વરૂપ છે અને મારા સ્વરૂપ સિવાયના જેટલા કોઈ ભાવો છે તે મારા નથી. મારા નથી તો કોના છે કે પૂતગળના છે એમ કરીને પણ કહેવામાં, જેના હોય એના પૂતગળના છે જાઓ એમ દ્રષ્ટિમાં પોતાના સ્વરૂપનો સ્વીકાર છે અને પોતાના સ્વરૂપથી વિરુદ્ધ ભાવોનો તો સ્વીકાર હોવાનો સવાલ નથી. અવિરુદ્ધ ભાવોનો સ્વીકાર નથી તો વિરુદ્ધ ભાવોનો સ્વીકાર હોય એ તો પ્રશ્ન છે. તેથી એની પ્રધાનતાથી એવું કહેવામાં આવે છે. એવું પ્રધાનતા એટલે એવું મુખ્યપણે બતાવવાનો જે કથનમાં હેતુ રહેલો છે, આશય રહેલો છે, એવી આશયની ગંભીરતાથી એ વિષય ચાલે છે. હવે એનો કોઈ એ તબક્કે પણ કોઈ અનર્થ કરે તો થાય, એવો અનર્થ ન થવો જોઈએ એવી અહીંયા સ્પષ્ટીકરણ આપ્યું છે. બરોબર, એનો કોઈ અનર્થ કરીને એમ વિચારે કે પરિણમનમાં જે સુખ અને દુઃખના બે વિભાગ પડે છે એવું પણ સાધકને નથી, ને એકાંતે સાધક સુખી છે. જોકે એનું મુખ્ય પરિણમન સુખમય ને વિતરાગતા વાળું છે, મુખ્ય વૃત્તિ એ છે, એનું વજન પણ ત્યાં છે, એનો રસ પણ ત્યાં છે, અને ગૌણ વૃત્તિ એની રાગ અને દુઃખમય છે. એમ બે પ્રકાર છે, પણ જેટલું છે એટલું અને જેમ છે તેમ જાણવું જોઈએ ને. પણ એ કેવું છે એમ બતાવ્યું છે, એનું સ્વરૂપ કેવું છે એમ બતાવ્યું છે. ભઠ્ઠી જેવું કહ્યું માટે એમને ત્યાં એકાકારપણે દુઃખ વેદે છે તન્મય થઈને એમ કેવું નથી, એ તર્ક આવ્યો હતો સિદ્ધિયાજી તરફથી. કે જો કોઈ માણસ એમ કહે કે ભઠ્ઠી જેવું દુઃખ છે, ભગવાનની ભક્તિ, ભક્તિ નામ ભગવાનના અરિહંતના ગુણાનુવાદ, ભક્તિ એ તો ગુણ મહિમા છે, ગુણ પ્રશંસા છે, એ ભગવાન ની કહો કે આત્મા ની કહો, એવા આત્મિક ગુણોની જે પ્રશંસા છે, દિવ્ય ગુણોની જે મહિમા છે, એમાં તો કશાય મંદ છે, કઈ કશાય તીવ્ર નથી. છતાં એ દુઃખને કોઈ ભઠ્ઠી જેવું કહે તો એ મિથ્યા દ્રષ્ટિ જોવાય એમ એમ લાવ્યા હતા દલીલમાં, કેમ કે તીવ્રતા ક્યાં છે ત્યાં, અને તન્મયતા હોય ત્યાં તીવ્રતા લાગે, નાની તો તન્મય હોતા નથી. માટે આ કથન આવ્યું છે એ સમ્યક શ્રદ્ધાની કથન નથી.
એવી દલીલ આવે છે. અહીંથી ઉત્તર ગયા પછી એ દલીલ આવે છે. ગુરુદેવશ્રી તો બહુ કરુણાથી શાસ્ત્ર આધાર મોકલ્યો, પોતે તો કાંઈ લખે કે પ્રવૃત્તિ કરતા નહીં. રામજીભાઈને કહ્યું કે લખો એમને કે પંચાસથી કાયમી 172 ગાથામાં એમ આવ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવ અહીંથી મનુષ્યપણે જો સાધનામાં પૂર્ણ દિશા ન કેળવી શકે, ચોથે પાંચમે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને રહી જાય, આયુષ પૂરું થાય, નિયમથી દેવલોકમાં જાય છે, ત્યાં ભલે તેને સમ્યક દર્શન રહે છે, સમ્યક દ્રષ્ટિ છે ને, તો પણ ત્યાં તે બળબળતા અંગારામાં શિકાય છે. આવા શબ્દો અમૃતચંદ્ર આચાર્યદેવના છે. પાછા ત્યાં તો કસાય મંદ છે ને, ત્યાં પણ અંતર વૈરાગમાં છે. સમ્યક દ્રષ્ટિ દેવ હોય, બહારમાં દેવી પુદગળનો દેવી વૈભવ હોય, તો પણ એમાં એ વૈરાગમાં છે, અંતરંગ વૈરાગમાં છે. અને નારકીમાં એને અંતર સુખરસ ઘટાઘટી હોય તો દેવમાં બીજું શું દુઃખ છે એને બહારમાં. છતાં એમ કહ્યું કે બળબળતા અંગારામાં શિકાય છે. એક કોરથી નારકીને સુખી બતાવો અને બીજી કોરથી દેવના સમ્યક દ્રષ્ટિને દુઃખી બતાવો, નરકના સમ્યક દ્રષ્ટિને સુખી બતાવો અને દેવના સમ્યક દ્રષ્ટિને દુઃખી બતાવો, આ તે કઈ જાતની વાતો છે? એ બંને પ્રકારના અંશો સાધકમાં સમ્યક દ્રષ્ટિમાં વિદ્યમાન હોય છે. કયા અંશને મુખ્ય કરીને કથન કહેવામાં અને કહેનારના આશયમાં શું વાત રહેલી છે એ સમજવી. જ્યારે સાધકના વિકાર દુઃખ ભાવને રાગ ભાવને બતાવે છે ત્યારે એનું સ્વરૂપ પણ બરાબર માઇક્રોસ્કોપ મૂકીને બતાવે છે. એમાં ઝીણામાં ઝીણું શું રહ્યું છે એ બતાવવામાં આવે છે કે બળબળતા અંગારા જેવું છે એ ભઠ્ઠી જેવું દુઃખ છે, અને જ્યારે એનું સુખ બતાવવામાં આવે છે ત્યારે નારકીના દુઃખની પ્રતિકૂળતાને પણ ગૌણ કરીને એને એ સુખને અંદર ઘટક ઘટક સુખ પીએ છે એમ બતાવવામાં આવે છે. કયા અંશને મુખ્ય કરીને વર્ણન ચાલે છે, વિવરણ ચાલે છે એ બરાબર સમજવું જોઈએ. એક બહુ સુંદર વાત ગુરુદેવના મુખેથી એ આવતી ત્યારે, એ ત્યાર પછી આવતી પેલા રાજમલભાઈ ચર્ચા કાઢી હતી ત્યારે, એ 2-3 વર્ષ પછીની વાત છે. કે જો કોઈ એમ કહે કે સમ્યક દ્રષ્ટિને રાગ અંશમાં દુઃખ નથી અને જે દુઃખનું વર્ણન જે રીતે અહીંયા દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં કર્યું છે એ બરાબર છે, એ આત્માની શાંતિને અપેક્ષા એ વાત છે, જેણે આત્માની શાંતિ વેદી છે એને એ દુઃખ એવું લાગે છે, જો એને એ દુઃખ એવું ન લાગે તો એને આત્માની શાંતિ જોઈ
નથી.
આમ નક્કી કર્યું
બરાબર.
માત્ર દલીલ કરનાર વિવાદ કરે છે એમ નથી, એનો અનુભવ શું છે એ કાઢી દીધો એમાંથી. કે શુદ્ધાત્માના અનુભવથી અજાણ છે, ભલે ગમે તે પ્રકારે વાત આવતી હોય પણ વિષય સ્પષ્ટ થાય છે કે શુદ્ધાત્માના અનુભવથી એ અજાણ છે, નહીતર આ પ્રકારે વાત આવે એ તો જે આગળ વધારે કહેશે.
અનુભવના રસ્તાથી અજાણ છે એમ કેમ
નહીં આગળ પણ એમ કહેશે કે અનુભવથી તો અજાણ છે, અનુભવના રસ્તાથી તો અજાણ છે, પણ એ ધારણામાં એની ભૂલ છે.
ધારણામાં
આ વાત કીધી છે.
બરોબર,
એને તો આ વિષયનું સ્પષ્ટીકરણ ચારે પડખેથી આવ્યું છે, અને એ ચારે પડખેની ધારણા જો હોય તો આવી ભૂલ ન કરે. અનુભવ તો એક બાજુ, ધારણા સાચી હોય ને તો ભૂલ ન થાય. આવી આ તો ધારણામાં એને સાચું નથી રહ્યું,
બરાબર.
અનુભવનો તો પ્રશ્ન જ રહેતો નથી વિચારવાનો. શું કહે છે, સમ્યક દ્રષ્ટિ જીવ પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે છે, એનું જ્ઞાન વર્તમાન વર્તતા આનંદને પણ જાણે છે, અને એ સિવાય દશામાં જે દુઃખ છે, જેટલો રાગ છે એટલું દુઃખ છે. રાગ તીવ્ર થાય તો દુઃખ તીવ્ર થાય, અને રાગ મંદ થાય તો દુઃખ મંદ થાય. રાગનો અભાવ થાય તો દુઃખનો અભાવ થાય. તીવ્ર, મંદ અને અભાવ ત્રણેય જુદા જુદા ફેક્ટર છે, એક નથી. મંદ પણ જુદું છે, અભાવ પણ જુદું છે. કહે છે કે પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ સમ્યક જ્ઞાનમાં બરાબર જણાય છે, જાણે છે, અને પર્યાયમાં જેટલો રાગ છે એટલું દુઃખ છે, જેટલો રાગ છે તેટલું દુઃખ છે તેને પણ, તે પણ સાધક સાધકને છે તેમ જાણે છે. સમ્યક જ્ઞાન એ રીતે રાગનું જ્ઞાન અને દુઃખનું જ્ઞાન પણ જેટલું છે તેટલું સપ્રમાણપણે માપો માપ એ સમ્યક જ્ઞાનમાં મપાય છે, તેથી એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. પ્રમાણ જ્ઞાન એટલે સપ્રમાણ જ્ઞાન છે, જેટલું જે જેટલું જેમ છે તેમ તે તેટલું જાણવું, અને જરાય હિનાધિક ન જાણવું, એ જ્ઞાનની સપ્રમાણતા છે, અને એ સમ્ય જ્ઞાનનો ધર્મ છે. સમ્ય જ્ઞાનનો એ ગુણ છે, એનો સ્વભાવ છે, એની વિશિષ્ટતા છે. એને જાણે છે, જાણે છે એટલે અવલંબે છે એમ નહીં, એની એ તે જીવની સમ્યક દ્રષ્ટિ, તે સમ્યક દ્રષ્ટિ જીવની અવસ્થાના એ ભાવો હોવાથી ન જણાય તો પ્રશ્ન જ નથી, પણ એ વેદાય છે એને. એમાં સુખ અને દુઃખ એવા બે વિભાગવાળા ભાવો છે, પરસ્પર વિરુદ્ધ વેદનવાળા ભાવો છે. સુખનું વેદનથી દુઃખનું વેદન વિરુદ્ધ છે, અને બંને વેદાય છે. વેદાય છે, જણાય છે, અનુભવાય છે, તો પણ તેને અવલંબીને અનુભવે છે, વેદે છે, જાણે છે, એમ પણ ત્યાં સમજવા યોગ્ય નથી એમ જોવું. માત્ર જાણે છે. પર્યાયમાં રાગ છે, દુઃખ છે તેને જો જાણે નહીં તો ધારણા જ્ઞાનમાં પણ દુઃખ છે. અનુભવ જ્ઞાન, સુખ દુઃખ તો અનુભવ જ્ઞાનનો વિષય છે, અને વર્તમાન અવસ્થામાં વ્યક્ત હોવા છતાં એટલું તો અનિવાર્યપણે સ્વીકારવું પડે એમ છે કે સાધક દશા અધૂરી હોવાથી શુદ્ધતામાં અલ્પત્વ અને અધૂરાપણું હોવાથી તે દશાનો બાકીનો અંશ રાગ દ્વેષ આદિ વિભાવ સ્વરૂપે છે, વિભાવ રૂપે છે, અને રાગ હોય અને દુઃખ ન હોય, દોષ હોય અને દુઃખ ન હોય, એ વાત તો કોઈનાથી ના પાડી શકાય એવું નથી. કોઈ સ્પષ્ટ સ્પષ્ટપણે સિદ્ધ થાય એવો વિષય છે. એટલે એમ કહે છે કે પર્યાયમાં રાગ છે, પર્યાયમાં રાગ છે એટલે ત્રિકાળી સ્વરૂપમાં મારામાં રાગ છે એ વાત નથી કાંઈ. જે પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ છે એમાં રાગ આવી ગયો એ વાત તો નથી. એની મર્યાદા પર્યાયાંશ જેટલી છે, એ સીમામાં એ વાત પૂરી થાય છે, ત્યાંથી આગળ એને એ વાત લેવી જોઈએ. કહે છે કે પર્યાયમાં રાગ છે, સાધકને પણ રાગાંશ છે અને દુઃખ છે. જેટલો રાગાંશ છે તેટલું દુઃખ છે. તેને જો તે જાણે નહીં એ તો સ્થૂળ છે, એના સ્થૂળ અનુભવ છે. સુખ છે એ સૂક્ષ્મ છે અને સ્વભાવનું જે જ્ઞાન છે એથી સૂક્ષ્મ છે. ત્રણ જ્ઞાનના વિષય લઈએ કે વર્તમાન વિભાવંશ દુઃખરૂપ, વર્તમાન પર્યાયમાં સ્વભાવંશ સુખરૂપ અને ત્રિકાળી શુદ્ધાત્મ સ્વરૂપ. ત્રણેય જ્ઞાનમાં જ્ઞાનીને એને પ્રમાણ જ્ઞાનમાં જણાય છે. દ્રવ્ય પર્યાયનું યુગપદ જ્ઞાન લીધું ને તો પર્યાયમાં સ્વભાવ વિભાવ બંને છે, તો એ પ્રમાણ યુગપદ જ્ઞાનમાં ત્રણ વિષય થયા. એમાં શુદ્ધાત્મ સ્વભાવ અતિ સૂક્ષ્મ છે, એનાથી સ્થૂળ શુદ્ધ પર્યાયાંશ છે, એનાથી વધારે સ્થૂળ અશુદ્ધ પર્યાયાંશ છે. હવે જે જ્ઞાન સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવને જાણે એ સ્થૂળ એવા રાગને અને દુઃખને ન જાણે એ પ્રશ્ન રહેતો નથી. સ્વને ત્રિકાળને અવલંબતા અવલંબતા એ જણાય આવે છે, જાણવા એને ઉપયોગ મૂકવો પડે છે એમ છે નહીં. એનો પ્રયત્ન તો ત્રિકાળીને અવલંબવાનો ચાલુ ને ચાલુ છે ને એને જ અવલંબે છે. વર્તમાન અંશને અવલંબતા નથી, સુખાંશ કે દુઃખાંશ એક. પર્યાયમાં રાગ છે દુઃખ છે જે અનુભવ રૂપ છે, તેને જો જાણે નહીં અથવા એને જ્ઞાન જાણતું નથી એમ કોઈ કહે તો તેના ધારણા જ્ઞાનમાં પણ ભૂલ છે. એને આ વિષયની જે ધારણા કરવી જોઈએ, બુદ્ધિ લગાવીને જે ધારવું જોઈએ, સમજણમાં લાવીને જે ગ્રહણ કરવું જોઈએ એમાં પણ ક્ષતિ છે. એ પણ એની ધારણાને સમજણ ચોખ્ખી નથી. જેની ધારણાને સમજણ ભૂલવાળી હોય ને ચોખ્ખી ન હોય, એને અનુભવ જ્ઞાન હોય એ વાત તો વિચારમાં પણ લેવા યોગ્ય નથી, વિચારવા યોગ્ય પણ નથી રહેતો એ વિષય. તો વાત પૂરી થઈ ગઈ ત્યારે એવી સ્થૂળ ભૂલ છે. સમ્યક દ્રષ્ટિને દ્રષ્ટિનું જોર બતાવવા આશ્રવ નથી તેમ કહ્યું છે. એને દુઃખ નથી, રાગ નથી, આશ્રવ નથી, બંધ નથી એમ જે કહ્યું છે એ દ્રષ્ટિના પરિણમનમાં જોરથી સ્વસ્વરૂપનો સ્વીકાર છે. તે જોરમાં સ્વસ્વરૂપ સિવાય અન્ય ભાવનો નિષેધનો જોર કેટલું છે એટલો પોઈન્ટ ત્યાં ઉઠાવવો છે, એટલી વાત બતાવી છે કે જે કેટલા જોરથી પોતાના સ્વસ્વરૂપને નિર્વિકલ્પ ભાવે સ્વીકારે છે અને એ જ નિર્વિકલ્પ ભાવમાં કેટલો નિષેધ પીડ્યો છે રાગાદી ભાવનો, એને લાક્ષણિક પદ્ધતિથી બતાવવું છે. એની ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે, લાક્ષણિક પદ્ધતિ છે. ખરેખર તો શું છે કે પ્રતીત છે પોતાના સ્વરૂપને નિર્વિકલ્પ ભાવે પ્રતીત કરીને અનાદિ અનંત સાદી અનંત પરણમે છે, પરણમી જ રહે છે. હવે એવું જે નિર્વિકલ્પ પ્રતીતનું પરિણમન છે એ એટલું અરૂપી છે, છતાં એ વિષય જરા સ્પષ્ટ કરવા જેવો છે કે એનું બળ કેટલું છે. એટલું બધું એનું બળ છે કે સંયોગના મોટા ઉથલ પાથલ થાય અને ચારિત્રમોને લઈને રાગની પણ અવસ્થામાં મોટી ઉથલ પાથલ થતી દેખાય. સંયોગને અનુસરતો રાગ તો પણ એ દ્રષ્ટિ અનંતમાં ભાગે પણ મચક આપતી નથી એવું એનું જોર છે. રામચંદ્રજી સીતાનું હરણ થયું ત્યારે રડતા હતા. શાસ્ત્રમાં આવે છે, આદિપુરાણમાં આવે છે, પદ્મપુરાણમાં આવે છે, રડ્યા છે. એટલો બધો રાગ હતો કે રડ્યા છે, રડ પોતે ભૂલ કરી બેઠા છે ને, કેમ કે ખરેખર એમને છોડવાની જરૂર નહોતી. લક્ષ્મણજી ગયા હતા કે તમે અહીંયા જ રહેજો, તમે છોડશો નહીં આ સ્થળ, હું પહોંચી દઈશ, જે કોઈ હશે એને હું પહોંચી વળીશ. એમને તો શક્તિવાળા હતા, પણ છતાં એ વળી ભવિત હોય છે ને, ભવિત હોય છે. એટલું કહેતા કે કદાચ મારો હું ભયમાં હઈશ, જોખમમાં હઈશ, તો આવો અવાજ કરીશ, મારો અવાજ આ રીતે આવશે, હે રામ કે એવું કઈક, તો તમે જરૂર આવજો. આ તો વિદ્યાધર હતા, એને બધી ખબર હતી, એની અવાજ કર્યો ત્યાં જઈને રાવણે, લક્ષ્મણ નો બનાવટી અવાજ કર્યો, નહીં મારો ભાઈ ભીષ્મ છે. આ સ્થાન છોડ્યું એટલે આ એકાંત થઈ ગયું અહીંયા. બાકી રાવણની મગદૂર નહોતી કે રામની હયાતી હોય ને સીતાનું હરણ કરી જાય, એ તો પરિસ્થિતિ હતી. નહીં લડવાના પાછા રામ, હું તો શું છું, એ ચંદ્રહાસ નામનું ખડક છે એની સાધના રાવણનો દીકરાનો દીકરો, દીકરીનો દીકરો કરતો હતો, સુરપણખાનો દીકરો ખરદૂષણ. એમાં એક બિલમાં બેઠેલો, ઝાડના કોલાણમાં બેઠો બેઠો તપશ્ચર્યા કરતો હતો. લક્ષ્મણજીને કાંઈ ખબર નહીં, કાંઈ વનચર્યા કરવા નીકળેલા, એમાં ઝડાક દઈને ઝાડ કાપ્યું, ઝાડ કાપ્યું એમાં એનો શિરચ્છેદ થઈ ગયો, તો ત્યાં મરી ગયો. મરી ગયો એટલે એની માને ખબર પડી, એ આવી ત્યાં આવી તો પહેલાં તો ખૂબ રડી, માથો કહ્યું એકનો દીકરો કોણે મારી નાખ્યો, કોણ આ નરાધમ છે, કોણ આવો છે, પાપી છે. લક્ષ્મણજી એટલા માતાને ગુતી કાઢ્યા, એને જોયો તો ત્યાં પહેલાં તો એ મોહિત થાય છે, દીકરાનો શોક એ મોહમાં ભૂલી જાય છે. લક્ષ્મણજીને વિનંતી કરે છે કે મારી સાથે તમે લગ્ન કરો. આ કે હાલ હાલ હવે તો એટલે વળી અને દ્વેષ વધે છે ઘણો, એ તો પરણેલી હતી પણ છતાંય તે મોહ એવી ચીજ છે ને, તો પછી એને દ્વેષ આવે છે એના ઉપર કે એમ તમને તરછેડો છો. પછી જાય છે એના ભાઈ પાસે કે માને આમ કર્યું તેમ કર્યું, કપડાં ફાડી નાખે છે, માથું ઊંખી નાખે, એ બધા રાક્ષસ કુળના વિદ્યાધરો છે. આમ તો રાક્ષસો નથી પણ રાક્ષસ કુળના વિદ્યાધરો છે, એટલે એ બધા આવે છે લડવા, લડવા આવે છે. એટલે આ પ્રસંગ કહેવાનો મતલબ એ છે કે સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ રામચંદ્રજી છે ત્યારે, છતાં પણ બહારના સંયોગ વિયોગના આધારે એટલો રાગ થાય છે, એટલો ચારિત્રમો થાય છે કે પત્નીના વિયોગ પાછળ એ રડે છે. આજે કોઈ રડે તો એને જરાક વધારે પડતો ઘેલો છે એમ કહેવામાં આવે, પણ એ રડે છે. એટલું તો નહીં, કોઈ પાગલ હોય એવી ચેષ્ટા કરે છે, ઝાડને પૂછે છે, પશુ પક્ષીને પૂછે છે. આ શાસ્ત્રમાં આવે છે, આ બે રામાયણમાં આવે છે, આ રામાયણમાં આવે છે, આ રામાયણમાં આવે છે. ઝાડને પૂછે છે, રોતા રોતા પશુ પક્ષીને પૂછે છે કે તે ક્યાંય મારી સીતાને જોઈ છે ભાઈ, જંગલમાં વને વને જંગલે જરાય ઓછી થતી નથી. એને બધું ગૌણ થઈ જાય છે અથવા એને છે નહીં એમ નહીવત દેખાય છે. અહીંયા પણ એવું બને છે કે જેનો જે પક્ષકાર હોય એનો દોષી જોવે જ નહીં, કોઈ દેખાડે તો સાંભળે નહીં ને ગૌણ કરી નાખે છે કે નહીં, અનુભવ સિદ્ધ. મને ભાઈને દાણીભાઈ પ્રત્યે બહુ રાગ હોય, દાણીભાઈની કોઈ વાત કરે આડી હોય, એ કાંઈ નહીં તમે એને ઓળખતા નથી, એ બધું એવું કાંઈ તમને ખ્યાલ નહીં હોય, એવું કાંઈ છે નહીં. હોય તો એ બરાબર મારો અનુભવ છે તો કે, પણ છતાં એનામાં બીજું બધું ઘણું છે, ઓલી વાત જ ન સાંભળે, સાંભળી ન સાંભળી કરી નાખે. બહારમાં પણ જ્યાં મુખ્યતા અને પક્ષ થાય છે ત્યાં પણ પક્ષપાત વશ એનો દોષ ગૌણ થાય છે. તો ભગવાનના પક્ષમાં આવેલા સમ્યક દ્રષ્ટિઓ એના દોષને મુખ્ય કરવાનો પ્રશ્ન રહેતો નથી. એના ચારિત્ર મૂળનો જે કાંઈ દોષ હોય છે એને નૈવત ગણીને નથી એમ કહેવામાં આવે છે. એ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને દ્રષ્ટિનું જોર બતાવવા, એવું નિર્વિકલ્પ પ્રતીતનું જોર બતાવવા આશરો નથી એમ કહેવામાં આવે, એમ કહ્યું છે, નથી એમ કહી દીધું છે. પણ જો આશ્રવ સર્વથા ન હોય તો મુક્તિ હોવી જોઈએ. ગૌણ કરીને નથી કહેવું તે ઉચિત છે, અને તો જ એ કથન પદ્ધતિથી જે કાંઈ તે કહેવા ધારે છે તે સારી રીતે કહી શકે છે. નહીંતર એનું જે કહેવાનું જે ફોર્સ છે એ માર્યું જાય છે,
બરોબર.
એટલે એનો જે ધ્વનિ ઉપસાવો છે આવતો નથી, એનું સ્વરૂપ બતાવી શકાતું નથી. પરંતુ ત્યાં એમ જાણવું જોઈએ કે જો સાધકને સર્વથા આશ્રમ ન હોય તો મુક્તિ હોવી
જોઈએ,
મુક્તિ નથી. છતાં આશ્રમ નથી ને દુઃખ નથી એમ કહેવામાં આવે છે, તો એનો અર્થ તો બરાબર અવિરોધપણે સમજવો જોઈએ ને.
બરોબર,
વિરુદ્ધ આવે એવી રીતે જો અર્થ સમજવામાં આવે કે એકાંતે નથી, જાઓ સમ્યક દ્રષ્ટિને એકાંતે આશ્રમ નથી, તો વિરોધ શું આવશે કે એને મુક્તિ હોવી
જોઈએ,
મુક્તિ તો નથી. એમ સિદ્ધ કરે છે કે એને આશ્રવ રહ્યો છે, અને જો આશ્રવ રહ્યો છે તો એ વાત સાબિત કરવાની જરૂર નથી કે એને દુઃખ રહ્યું છે. આશ્રવ છે એ દુઃખથી અભેદ છે, એમાં દુઃખ ન હોય એ પ્રશ્ન રહેતો નથી. એ કથન વિવિક્ષાનો ખુલાસો છે. સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન એવા કથન ઘણા આવે છે. દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં તો પ્રધાન શૈલી જ એવી છે કથનની, પણ છતાં એ દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં એમ આવ્યું છે કે શુભોપયોગ ભગવાનની ભક્તિનો ભક્તિ જેવું દુઃખ લાગવું જોઈએ. પ્રથમ તો વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. જોર તો ઘણું માર્યું છે દ્રષ્ટિના વિષય ઉપર, છતાં આ વાત આવી છે, સાથે સાથે આવી છે, એ એમના સમ્યક જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે.
બરાબર,
એ સમ્યક જ્ઞાનનું લક્ષણ છે. ખ્યાલ હતો એ જ્યારે સંકલન થયું ત્યારે કે આ વ્યક્તિ પ્રસિદ્ધ નથી અને વિદ્વાનો ગડબડ કર્યા વિના રહેશે નહીં, કારણ કે વિદ્વત્તાનો વિષય છે આ બધું શાસ્ત્રનો, તો એ બધી તૈયારી હતી કે આમાં સમ્ય જ્ઞાનના લક્ષણો બતાવનારા કેટલા કથનો આવશે, તે બધી તૈયારી કરી હતી નોંધ કરતી પાછળ. નિશ્ચયનીના કેટલા કથનો છે, વ્યવહારનીના કેટલા કથનો છે, પછી અશુદ્ધ નિશ્ચયના કેટલા કથન છે, પછી ઉપચરિત વ્યવહારના કેટલા કથન છે, વ્યવહારના ભાંગા ભાંગા બધું ઘણું તૈયાર કર્યું.
બરાબર,
કરતાનો પ્રશ્ન નહોતો બન્યો, પણ એ વિષય ઉપર
રાગ
દુઃખ સ્વરૂપે જ છે, દુઃખ રૂપ જ છે, કોઈ પણ રાગ હોય, ભગવાનની ભક્તિનો રાગ તો સ્થૂળ રાગ છે, પણ શુદ્ધાત્માના સ્વરૂપનો સ્વભાવનો અભેદ સ્વભાવનો વિકલ્પ, પાછળ કોઈ એક ગુણભેદનો વિકલ્પ નહીં,
અભેદ સ્વરૂપનો વિકલ્પ,
પણ અખંડ છું ને અભેદ છું ને પૂર્ણ છું એવો જે અભેદ સ્વરૂપનો વિકલ્પ, તે પણ સ્થૂળ વિકલ્પ નહીં પણ સૂક્ષ્મ વિકલ્પ, એ પણ દુઃખરૂપ છે. એ ભેદ જ્ઞાનનો વિષય છે. ભેદ જ્ઞાન ત્યારે થાય છે અથવા રાગથી ખસીને જ્ઞાનમાં ત્યારે સ્થિર થવાય છે કે જ્યારે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ પણ એને દુઃખરૂપ લાગે ત્યારે, નહીતર સહજપણે ખસે ક્યાંથી? એ તો કસાયની મંદતામાં તો સાતા છે, ત્યાં તો કસાયની ઘણી મંદતા હોવાથી ત્યાં તો સાતા પ્રકૃતિનો ઉદય છે, સાતા વેદાય છે,
બરોબર.
સાતામાંથી એ ખસમું એ કેમ બને જલ્દી? કે અલૌકિક જે આત્મશાંતિ છે એ આત્મશાંતિમાં સ્થિર થવાનો એક પુરુષાર્થ છે, અને અહીંયા અશાંતપણું છે ને દુઃખરૂપ છે એનું જે જ્ઞાન છે એનાથી એનું આકર્ષણ છૂટી જાય છે. એ મીઠાઈ બહુ સારી દેખાવમાં હોય, એવો સરસ દેખાવ હોય એનો રંગ રૂપ, જો કાંઈ ફલાણી મીઠાઈ છે, જોતા આવે તો માણસને દૂરથી જોવે તો એમ થાય કે સારું મીઠાઈ સારી છે ખાવી જોઈએ, હાથમાં લઈને જોવે કે આમાં તો બગડી ગઈ છે ને કીડા પીડ્યા છે, એળું પડી છે, રંગ એવો ને એવો છે પણ અંદર એ જ રંગની એળો ઉત્પન્ન થઈ ગઈ છે એટલે ખબર પડે એવું
નથી.
ક્રીમ કલરની મીઠાઈ હોય ને અલગ ક્રીમ કલર મીઠાઈ, એ જ્યાં એળો જોવે ત્યાં એનું આકર્ષણ છૂટી જાય છે. એક ક્ષણ પહેલા જે આકર્ષણ થયું એ આકર્ષણ એનું છૂટી જાય છે, એ છૂટી જાય કે નહીં
જાય.
એમ રાગની જે અપવિત્રતા છે, મલિનતા છે, રાગનું જે દુઃખપણું છે અને રાગ પરિણામમાં જે સ્વભાવથી વિપરીતતા છે, વિપર્યાસ છે, એ બધું જ્ઞાનમાં જણાતા રાગનું આકર્ષણ છૂટે છે એટલે ત્યાંથી જીવ સહજપણે સહેલાઈથી ખસી શકે છે, અને નહીતર અનાદિની ભ્રાંતિવશ રાગની અને સાતાની મીઠાશમાંથી જીવને ખસવું એ ઘણું અઘરું છે, સહેલું નથી પણ ઘણું અઘરું છે. હવે કહે છે અહીંયા કે એ રાગ છે તે ચૂડેલ ડાકણ સમાન છે, સીધું જ આમ આવ્યું પાછું, કે રાગ છે તે ચૂડેલ અને ડાકણ સમાન છે. લોકમાં એ પ્રેત યોનિમાં આના નામ લેવામાં આવે છે, ડાકણ ચૂડેલ ધૂત પ્રેત પિશાચ ખવીશ, નાનપણમાં વાતો સાંભળી છે ગામડામાં ઉછરાયને બધું સાંભળ્યું, કે છે બહુ વર્ગે ચૂડેલ હોય ડાકણ હોય એ વર્ગે, નાનપણમાં એવી વાર્તાઓ સાંભળતા ફલાણી વાઘરણ છે એ ડાકણ છે ને ચૂડેલ છે આમ છે તેમ છે, તો દેખાવ એવો બિહામણો હોય અને એમાં એ વર્ગે છે એમ કહેવાય, વર્ગે ફર્ગે તો કાંઈ નથી પણ એવા કાચી છાતી ના હોય એને ભ્રમણા થઈ જાય છે કે મને આમ થઈ ગયું મને આમ થઈ ગયું, અને પછી પરેશાન બહુ થાય છે જ્યારે જીવને ભ્રમણા થાય છે કે મને ડાકણ કે ચૂડેલ કે કાંઈક વળગ્યું છે, પછી બહુ દુઃખી થાય, એનું ચિત્ત ક્યાંય ઠેકાણે રહે, એટલું ચિત્ત અસ્થિર થાય કે શું બોલે છે શું ખાય છે શું ચેષ્ટા કરે છે એની એને પોતાને ખબર રહે, પાગલવત અવસ્થા થઈ જાય.
બરોબર
એમ કે છે કે આ રાગની રૂચિમાં રાગને જે વળગ્યો છે એ ડાકણ તો એને નથી વળગી પણ એ ડાકણને વળગ્યો છે એને પાગલ પણ આવશે ગાંડ પણ આવશે બીજું કઈ નહીં થાય પણ એને ગાંડ પણ આવી જશે રાગ છે તે ચુડેર અને ડાકણ સમાન છે ગુરુદેવની શૈલી છે એ પાવરફુલ બહુ હતી તોપના ગોળા જેવી ગમે એવો મિથ્યાતનો ગઢ હોય તોપનો ગોળો જાય એટલે ભૂકે ભૂકા ને ફૂરછે ફૂરછા
બરોબર
કાંકરે કાંકરી જુદી પાડી નાખે પથરા જુદા પાડી નાખે નહીં પણ કાંકરે કાંકરી જુદી પાડી નાખે રાગનો પ્રેમ કરવાથી એ તને ખાઈ જશે અને ભરખી જશે આ ડાકણ ખાઈ જાય છે અને ભરખી જાય છે એમ કહે છે ને એકચ્યુઅલી કાંઈ ડાકણ બટકા ભરે છે એવું કાંઈ બનતું નથી પણ એનું શરીર ગળી જાય છે ભયને વશ અને એ ગાંડપણને વશ જે શરીરના કોષ છે એ બધા ગળવા લાગે છે એટલે માણસ એવો ક્રશ થઈને મરે છે ત્યારે એને એમ કહે છે કે એને ડાકણ ભરખી ગઈ ને એને ચૂડેલ ભરખી ગઈ ખાઈ ગઈ પણ એને કોઈ ખાવા બાવા આવ્યો નથી હા પ્રેત યોની છે પણ લોકો માને છે એવું નથી કે કોઈને એ વળગે છે એ દેવની યોની છે હલકા દેવની યોની છે આપણે જેમ અહીંયા મનુષ્યમાં ચમાર ચાંડાળ એવા હોય છે નીચ જાતિના મનુષ્ય હોય છે એમ એ નીચ જાતિના નીચામાં યંતર દેવની એ જાત છે મોટા આયુષ હોય છે એટલે બધા જાણતા હોય 10-15-20-25 પેઢીની બધું જાણતા હોય એવો ભ્રમ કરે બધું એ શાસ્ત્ર માંથી વાત બહાર આવી તો બીક ના માર્યા લોકોને બીજી રીતે થઈ ગઈ અને ખરેખર એવું કઈ બની શકતું નથી કોઈ આત્મા કોઈ આત્માને વળગી શકે છે કે પ્રવેશ કરી શકે છે કોઈના દેહમાં કે કોઈના આત્મામાં કોઈ બીજો આત્મા પ્રવેશ કરી શકે છે એ વસ્તુના સ્વરૂપમાં નથી પણ અનાદિનો દેહાત્મ બુદ્ધિ વાળો જીવ ડરપોક છે ભયાન્વિત છે અંધારું ભાળેતા બી જાય પછી આભાસ થાય એમાં બી એમાં શું નવાય છે પણ હરખા એનું અંધારું હોય ને એકાંત હોય એકલતા હોય વસ્તી ન હોય બીએ છે તો પછી તો બીજામાં બીવાનો પ્રશ્ન ક્યાં આવે પછી તો કલ્પના થાય ને
નિર્ણય માટેનો સૂક્ષ્મ અંતરજળ
નિર્ણય કરવા માટે નહી પણ નિર્ણય થઈ ગયા પછી અનુભવ થયા પેલા અંતરજલ વર્તતો હોય એની વાત છે આ તો નિર્ણય પણ થઈ ગયો હોય જેને ભલે અનુભવ નથી પછી એને પોતાનો શુદ્ધાત્મ સ્વભાવનું અંતર ગોલન ચાલતું હોય અને એમાં સૂક્ષ્મ અંતરજલ હોય તો એને પણ છોડે છે ત્યારે શુદ્ધોપયોગમાં આવે છે ને તો એને ક્યાં વળગવાનો સવાલ છે મૂળ તો રાગ અને જ્ઞાનના ભેદ જ્ઞાનમાં જોવું છે શું કે રાગ ભલીન છે વિષ્ટાનો થોડોક નાનો ભાગ છે એટલે સારો છે એમ
નહીં નહીં બિલકુલ
ઘણી વિષ્ટા તો ખરાબ છે સંદાસનો ડબ્બો તો ખરાબ છે પણ થોડો હોય તો વાંધો નહીં ચડાવવા માથે એમ કોઈ ચડાવે એને માથે ચડાવાય નહીં એમ રાગ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય તો એને માથે ચડાવવાનો પ્રશ્ન રહેતો જે મલિનતા છે એને ધોઈ નાખવાનો જ પ્રશ્ન છે પ્રશ્ન ક્યાં છે પણ એ ભાવનું મલિનપણું એને ભાસવું જોઈએ એને જણાવવું જોઈએ નહીતર છૂટે નહીં નહીતર એને કોઈ ને કોઈ બાને મોહ થાય કે આ તો નિર્ણયનો રાગ છે ને, આ તો નિર્ણય થયા પછી આત્મા સંબંધિત છે ને, આત્માની હારે આ વિકલ્પ સંબંધ ધરાવે છે ને, આ ક્યાં બહારના પંચેન્દ્રિયના વિષય સાથે સંબંધ ધરાવે છે. કહે છે કે પંચેન્દ્રિયના વિષય સાથે સંબંધ ધરાવતો અશુભ રાગ અને કોઈ પણ જાતિનો રાગ, પછી ભલે શુદ્ધાત્માના વિકલ્પનો, પણ રાગની જાત તો રાગની છે કે બીજી કોઈ છે એની, એનું જે તત્વ છે એટલે તો તત્વ દ્રષ્ટિએ એને આશ્રવ કહ્યું, તત્વ દ્રષ્ટિએ એને બંધ કહ્યું. એનું તત્વ શું છે? એનું તત્વ તો એક જ છે, તત્વ બે નથી ત્યાં, એમાં તત્વ બે થતા નથી, એક જ તત્વ છે. સરસ મજાના ઠંડા સુગંધિત પાણીથી નાતા હોય એમાં એમ કે પણ હવે થોડોક વિસ્તાર તમને શું નડે છે, ક્યાં જાજી ચમચી ભરીને નાખીએ છીએ. હે, તમે આખા હોજથી નાવ છો, હવે એમાં એક ચમચીનો શું વાંધો છે, એક ચમચી ભેગા ભેગી વિસ્તારની વિસ્તારનું પાણી જ ખાલી લ્યો, વિસ્તાર નહીં એમ મંદ કરેલો, વિસ્તાર તો બધી ઘનિષ્ઠ છે, આ તો પ્રવાહી કરી નાખ્યું હોય, બોલો મંદ કરી નાખ્યું, પછી શું વાંધો છે, મંદમાં તમને શું વાંધો છે. પણ ભાઈ એનો છાંટો ન લેવાય, ચમચી નહીં એનો છાંટો લેવાય નહીં, એની જાત તો ઓળખવી જોઈશે. એ પ્રથમ નિર્ણયમાં જાતિ ઓળખાય છે. નિર્ણય એને કહીએ કે જે સ્વભાવ જાતિ અને વિભાવ જાતિની જાતિ નક્કી કરે છે, ત્યારે એને નિર્ણય કહેવામાં આવે છે. એની જાત નક્કી કર્યા વિના નિર્ણય છે એ વાત રહેતી નથી. અને એકવાર એની જાત નક્કી થઈ ગઈ પછી એ આનો છે ને ફલાણો છે ને મંદ છે ને એનો કોઈ બાનો એ વાત સાંભળવાની રહેતી નથી, કોઈ બાને એ વાત સાંભળવાની રહેતી નથી. એટલે તો એકદમ જોરથી કહે છે કે ભાઈ ચુડેલ છે ને આગ છે, ડાકણ છે તને ખાય જશે. વાર્તાઓ તો બધી એવી આવે કે ભાઈ ચુડેલ ને ડાકણ એવી હતી પરીનું રૂપ લઈને આવી, બહુ સ્વરૂપમાન થઈને સ્ત્રી થઈને આવી, પછી તો એને મોહ થાય તો પછી એને ભરખી ગઈ. આવી બધી વાર્તામાં એનો અર્થ શું છે કે ડાકણ ને ચુડેલ કોઈ રૂપમાં હોય પણ જો એનું એની જાત ઓળખાય જાય તો વાત પૂરી થઈ ગઈ, પછી એની સુંદરતા ઉપર મોહ થતો નથી. એવું સાંભળ્યું નથી એટલે આકરું પડે છે, બીજી રીતે સાંભળ્યું છે, આ કરવા જેવું છે, આ તમે કરો, આ ધર્મ નો કારણ છે, ધર્મનો પાયો છે, આમ કરતા તમને ધર્મ થશે, પરંપરા થશે, ફલાણું અનેક રીતે એને એવું નાખ્યું છે એટલે એને આકરવું પડે છે. બાકી મીઠું અમૃત જેવું છે, શુદ્ધાત્મામાં દોરી જનાર છે, આનંદ અમૃતનું પાન કરાવનાર છે, સહજ સરળ અને સુગમ છે એવું આકરવું છે. જોયું હોય ને એ ઓપરેશન કેમ જોઈ શકે, થોડુંક લોહી નીકળે ત્યાં એને હરે રાતે થતી હોય, કાંટો વાગે ને લોહી નીકળે ને છરી વાગે ને લોહી નીકળે ત્યાં ભાળી ન હકે, એ સીધી આમ કાપ મૂકે ધારદાર છરી ફુવારો ઉડે એવી રીતે કેમ જોઈ શકે. ડાક્ટર છે ને એને તો સહજ થઈ ગયું છે, એક સાયકોલોજી એની તૈયાર થઈ ગઈ, માણસ એનું ઘડાઈ ગયું એ રીતે ફટનારાનો મૂકે છે, બોલો રાડ ગુમ પાડી અને દેખાય જ નહીં, સંભળાય જ નહીં, કાંઈ ગુમડા ગુમડા છે દબાવે છે, અડી ન કાંઈ એને ફટ નારણ મૂકે છે ધારદાર ચક્કું, આમ તરબૂચમાં મૂકે ને એવી રીતે મૂકે છે. કે છે કે એ તો એક માનસિક તૈયારીનો સવાલ છે, સમજણમાં એક માનસિક તૈયારી થઈ ગઈ કે આ ગમે એટલા શુભરાગની પ્રશંસાને વખાણને મહિમા સાંભળ્યા છે પણ સત્પુરુષ પ્રમાણ પુરુષ એમ કહે છે કે એને વળગવા જેવું નથી, એ તો ડાકણ ને ચુડેલ જેવી જાત છે, એને વળગીશ તો ભરખાઈ દઈશ, ખવાઈ જાય છે. પછી એને કઈ લાગતું નથી કે આમ કેમ કે છે, આવું કઠણ કેમ કે છે, એ વાત રહેતી પાપ રાગ ની તો શું વાત, એની તો વાત કરવાની રહેતી નથી, એ તો નિર્વિવાદ છે. પણ શુભ રાગ કે જેણે હજારો રાણી છોડીને, રાજપાટ છોડીને પંચમહાવ્રતના શુભ રાગમાં પ્રેમ કર્યો છે, તે આનંદ સ્વરૂપ આત્માને ઘાયલ કરે છે, ખૂન કરે છે, મારી નાખે છે. ઠીક. જે રાગના અશુભ રાગના પ્રપંચમાં રચોપચો છે એને તો આત્માનું હિત થાય છે એવું તો કોઈ નથી કહેતો. ધર્માત્મા કહે એ તો વાત જ રહેતી
નથી.
પરંતુ શુભ રાગ, અને તે પણ કેવો શુભ રાગ, કે વૈરાગ્યમાં આવીને જે હજારો રાણી છોડે છે, અને એ હજારો રાણીના વિયોગના કલ્પાંતની સામે જોતો નથી, એ છોડે ત્યારે એને એને વૈરાગ આવ્યો છે, એના પરિવારને કોઈ વૈરાગ આવ્યો છે એમ તો છે
નહીં,
નિર્દય નથી. હે, એ દ્રષ્ટિકોણ ત્યાં અપનાવી શકાય નહીં. જ્યારે નિર્દોષતામાં કોઈ આગળ વધવા ચાહે છે ત્યારે રાગથી દુઃખી થનારને પ્રત્યે કોઈ નિર્દયતા છે એમ એના ઉપર આરોપ કરી શકાય એવો વિષય છે. અને એ તો દરેક વિષયમાં બનવાનું. દારૂનો નિષેધ કરે તો કલાલનો ધંધો તો ભાંગે ભાંગે ને ભાંગે. કલાલ એટલે દારૂ વેચનાર. અત્યારે બધા વાઇન શોપ બધા સુધરેલા કલાલ છે, પણ એનો ધંધો ભાંગે ને એને એના રોટલા ઉપર તમે પાટું મારો છો એમ કોઈ કે, ભાઈ એ તો અનિવાર્ય છે, એમાં કોઈ બીજો રસ્તો છે એ વસ્તુ અનિવાર્ય છે. એના પુણ્ય હશે તો બીજો કોઈ વ્યવસાય કરીને પેટ ભરશે, પણ એને લઈને દારૂને કાંઈ અનુમોદન કરાય એમ ન બની શકાય. એમ સત અસતના વિષયમાં પણ એવું છે, તમે સતની પ્રસિદ્ધિ કરવા જાઓ ત્યારે અસતનો નિષેધ થાય છે. કોઈ એમ કહે કે તમે બીજા ઉપર દ્વેષ કરો છો, દ્વેષ કરવાના હેતુ નથી ત્યાં, હેતુ સતનું સ્થાપન કરવાનો છે, સતને પ્રસિદ્ધ કરવાનો છે. ત્યાં અનિવાર્યપણે સાઈડ ઇફેક્ટ કાંઈક ને કાંઈક એવી ઊભી થાય, એને એવો આરોપ આપી શકાય નહીં કે તમે દ્વેષ કરો છો અસતનો, એ પ્રશ્ન રહેતો. કહે છે કે શુભ રાગ કે જેણે હજારો રાણી છોડીને અને રાજપાટ છોડીને પંચ મહાવ્રતના શુભ રાગમાં પ્રેમ કર્યો છે. બીજું શું છે, આમ ત્યાગ કરનારો હોય છે એમાં સમ્યક દ્રષ્ટિ હોય છે ત્યાગ કરનાર, એની તો એ ત્યાગ પહેલાની જે સંગવાળી સ્થિતિ હોય છે એ બહુ, એના પરિવાર આદિની સાથે પણ એટલી સજ્જનતાવાળી હોય છે કે એક તો મમત્વવાળો જીવ હોય ને એમાં એને સજ્જનતા મળે એટલે મમતા એને તો વધારે મૂકી હોય, એ મમતાના તીવ્ર રાગમાં જ્યારે એને એમ થાય કે અરે આ છોડે છે ત્યારે એને મૃત્યુ જેવું દુઃખ થાય છે. કેવું દુઃખ થાય એને, મૃત્યુમાં જેમ વિયોગનું દુઃખ થાય સ્વજનનું, એવું સ્વજનનું દુઃખ એને થાય છે. પણ એમાં બીજો કોઈ જ્યાં પરિણામ ફરી જાય છે ને રાગથી રહિત પરિણામ થાય ત્યાં પછી એને રાગનો રંગ ચડાવી શકાતો
નથી.
આ પરિસ્થિતિ કુદરતી ઊભી થાય છે. કહે છે કે એવો શુભરાગ છે પર પદાર્થના સંગમાંથી દૂર થવાનો અને અસંગપણે રહેવાનો જે શુભરાગ છે, અને બીજા જીવોની કોઈને પણ દુઃખી ન કરવા માટે એની હિંસા ન થાય અને દુઃખ ન થાય એકેન્દ્રી પર્યંતના જીવોને, તેથી મન વચન કાયાને સંયમિતપણે પ્રવર્તાવાર છે પંચ મહાવ્રત 28 મૂળ ગુણના શુભરાગમાં આવે છે. એ શુભરાગનો પણ પ્રેમ કરવા જેવો નથી એમ કહેવાય છે. એવા શુભરાગનો પણ પ્રેમ કરવા જેવો, જોકે આ શુભરાગ કરતા તે શુદ્ધાત્માના અભેદ આત્માનો જે સૂક્ષ્મ વિકલ્પ છે એની કક્ષા ઊંચી છે. એની મંદતા ઘણી છે. આ તો મિથ્યા દ્રષ્ટિને થાય છે. એની જાત કરતા ઓલાની જાત ઘણી ઊંચી છે, પણ એ લોકો ન સમજી શકે એટલે આ સમજી શકે એ ચીજને સમર્થ દ્રષ્ટાંત તરીકે બતાવવામાં આવે છે. કહે છે એવો શુભરાગનો પ્રેમ, એવો જે રાગનો રાગ, તે પણ આનંદ સ્વરૂપને મારે છે, આનંદને ઉત્પન્ન થવા દેતો. રાગ ગમે તેવો હોય, રાગનો રાગ કરવા જેવો નથી. સમ્યક દ્રષ્ટિને રાગ થાય છે, પણ એને રાગનો રાગ નથી. આ રાગ ઠીક છે એવો એને રાગ હોતો નથી. એ રાગ પણ છોડવા જેવો છે એમ એને એનું જ્ઞાન વર્તે છે, તેથી એને જ્ઞાનમય પરિણમન છે એમ કહેવામાં આવે છે. જેને રાગનો રાગ છે તેને અનંતાનુબંધીનો રાગ છે, કેમ કે પછી એનો રાગ એનો રાગ, રાગનો રાગ એને અનંતાનુબંધીનો રાગ કહેવામાં આવે છે. એ મિથ્યા દર્શન સહિત હોય છે. વિતરાગ ભાવ ધર્મ છે, તેને રાગ ભાવથી ધર્મ મનાવે, તે વિતરાગના વેરી છે,
બરોબર,
પાપી છે અને મિથ્યા દ્રષ્ટિ છે. વિતરાગના માર્ગમાં વિતરાગના વેરી છે એમ કહેવામાં આવે છે. માર્ગના લૂંટારા છે ગુરુદેવ તો એમ કે, બહુ કડક ભાષામાં બોલે, માર્ગના એ લૂંટારા છે. જેમ માર્ગમાં કોઈ અંતરિયાળ લૂંટે એમાં માર્ગને લૂંટે છે. અન્ય મતમાં તો શુભરાગને ઉપાધિ માનીને ઘણી વાતો કરવામાં આવે છે, પણ વર્તમાન કહેવાતા સંપ્રદાય બુદ્ધિવાળા જીવોમાં, જૈન સંપ્રદાયવાળા બુદ્ધિ સંપ્રદાય બુદ્ધિવાળા જીવોમાં એ તત્વ દાખલ થઈ જાય છે. એમાં ગુરુદેવને સાંભળેલા પણ કેટલાક આપણા વિદ્વાનોમાં આ તત્વ પણ દાખલ થઈ
જાય
છે. એમને રાગને ન આમ કરાય તો પરંપરા એ મોક્ષનું કારણ છે. રાગ વગર નહીં ચાલે, સુખ તો કરવું જ પડશે. એ પરિસ્થિતિ થોડી થોડી શરૂઆત થઈ છે. એવું કેટલું ગુરુદેવ તો કડક વિષય લીધું છે, ચુડેલ છે, દાકણ છે. ખરેખર તો વિતરાગ ભાવ ધર્મ છે, તેને કોઈ રાગ ભાવથી ધર્મ મનાવે, એને સાધન કહીને ધર્મ મનાવે, એને પરંપરાનું સ્થાન આપીને ધર્મ મનાવે, તે વિતરાગના વેરી છે, અર્યંતના વેરી છે, મુનિઓના આચાર્યોના વેરી છે, અને અનંત જ્ઞાનીઓના એ વેરી છે. તે મહાપાપી મિથ્યા દ્રષ્ટિ છે. ભલે પછી બીજો યમ નિયમ સંયમ પાળતા હોય અને નાના પાપ પણ ન કરતા હોય તો પણ એ મોટું પાપ કરે આમ કહે છે. મહાપાપી છે, મિથ્યા દ્રષ્ટિ છે, આખા માર્ગને ઉખેડવાની પ્રવૃત્તિ કરે છે.